તારીખ 14/12/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 247 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 195
સ્વાનુભવનો મહિમા વ્યક્ત કર્યો છે. સ્વાનુભવને આત્મસાક્ષાત્કાર પરમાત્મા સ્વરૂપનું સાક્ષાત દર્શન સાક્ષાત અનુભવન એને આત્મ સાક્ષાત્કાર કહે છે. એવો જે આત્મ સાક્ષાત્કાર તે અપૂર્વ દર્શન છે. આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. સિદ્ધ સ્વરૂપે છે એવો સાક્ષાત અનુભવ અનંતકાળમાં જીવને કદી થયો નથી. અનાદિથી જીવનું પોતાનું અસ્તિત્વ છે. પોતાની હયાતીમાં પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત સિદ્ધપદનો સાક્ષાત અનુભવ થવો તે એક અપૂર્વ ઘટના છે. પૂર્વે કદી નહીં થયેલી એવી પરિસ્થિતિ છે. જે જીવના પરિણામની પરિસ્થિતિને મૂળમાંથી પલટો લાવનારી ચીજ છે. ત્યારથી જીવના પરિણામમાં કોઈ એવો પલટો આવે છે કે એ પરિણામની અંતિમ સ્થિતિ સંપૂર્ણ સિદ્ધ દશારૂપ દેવું સ્વરૂપનું દર્શન કર્યું છે એવી જ સ્થિતિએ પહોંચવાનું થઈને ત્યાં સુધી એ અટકતું નથી. ક્યાંય એવું જે મોક્ષના મૂળ સ્વરૂપ મોક્ષના એ મૂળ સ્વરૂપ છે 247 એ દર્શન છે. દર્શન એટલે અહીંયા સમ્યક દર્શન સાક્ષાત્કારમાં સ્વાનુભવ અને ત્યાં સ્વરૂપની સ્થિરતા યોગ સ્થિર થતો હોવાથી સ્થિરતા એ આચરણનું કાર્ય છે. આચરણને એ પ્રદર્શિત કરે છે કે સમ્યક દર્શન એ પણ એક આત્માનું આચરણ છે. સમ્યક જ્ઞાન પણ એક આત્માનું આચરણ છે અને સ્વરૂપમાં ઉપયોગ થઈ જાય છે એ પણ આત્માનું આચરણ છે. એ અપૂર્વ છે. દર્શનમાં બધી વાત લઈ લેવી બરોબર. અનંતકાળમાં ન થયું હોય એવું અપૂર્વ કહેવામાં એક વાત તો અનંતકાળમાં પૂર્વે થયું નથી એવું અને અપૂર્વ એટલે અપૂર્વ એનો મહિમા પણ કોઈ અપૂર્વ છે. એક ક્ષણનો આત્મસાક્ષાત્કાર અનંતભાવના બીજને બાળી દે છે અને પરિણામની પરિસ્થિતિ મોક્ષ પર્યંત પહોંચી જાય એવી મૂળની શક્તિ જેમાંથી ઊભી થાય છે. મૂળ શક્તિ મૂળ તાકાત એમાંથી ઊભી થાય છે એવો જેનો મહિમા છે. અથવા અનંત ભવના અનંત દુઃખો ટાળવાનો એની અંદર શક્તિ છે અને સાદી અનંત અનંત સમાધિ સુખ ઉત્પન્ન કરવાની એનામાં મૂળભૂત શક્તિ રહેલી છે. એવું એ આત્મ સાક્ષાત્કાર પોતે અપૂર્વ દર્શન છે. પહેલે તબક્કે એ સ્થિતિ છે. ભલે મોક્ષ માર્ગની જઘન્ય દશા છે, સમ્યક દ્રષ્ટિને પોતાને ખ્યાલ છે કે આ જઘન્ય દશા છે, તો પણ એની મૂળની શક્તિ કેટલી ઉત્પન્ન થઈ છે એ પણ ખબર છે. એક ગોટલીમાં આખો આંબો થાય એવી શક્તિ છે, વડના ટેટાના ટેટામાં રહેલા એક બીજમાં, ટેટામાં તો ઘણા બીજ છે, ફળ સ્વરૂપે છે, પોપયો છે, ફળ છે, અંદર બીજ ઘણા છે, એક બીજની અંદર મોટો વડલો, વંજાવર વડલો થાય એવી શક્તિ રહેલી છે. એમ પ્રથમ આત્મ સાક્ષાત્કારમાં આખું સિદ્ધ પદ ઉત્પન્ન થાય, પરમાત્મ પદ પ્રગટ થઈ જાય એવી શક્તિ રહેલી છે. એટલે એનો મહિમા અપૂર્વ છે. બેકોરનો ખ્યાલ છે, મૂળની શક્તિનો ખ્યાલ છે, અને જગન્ય ભાવે છે તેથી કેટલું અશક્ત છે પોતે, પરિણમનમાં કેટલી જે શક્તિ પ્રગટાવવાની બાકી છે અને પહેલા પગથિયે પડવું છે એ પણ ખબર છે. શ્રીમદજી લખે છે, મુંબઈના વ્યવસાયમાં વ્યસ્ત થતા તેનો અમારો ઉદય એવો છે કે ધડ ઉપર માથું ન રહે. એનો અર્થ કે આ ગ્રહસ્થ અવસ્થામાં અને આ ઉદયમાં પરિણતિને ટકાવવી, મોક્ષ માર્ગની સમ્યક દર્શન આદિ ભાવને ટકાવવા ઘણું દુષ્કર છે. એમ ધડ ઉપરથી માથું જાય અને મૃત્યુ થઈ જાય એવું નબળું પરિણમન છે કે જો ચ્યુત થઈ જવાય તો આ ધડ ઉપરથી માથું યોગ્ય જેવી વાત છે. ધડ ઉપર માથું ન રહે એવી કપરી પરિસ્થિતિમાં અમે ચાલીએ છીએ. એકાવતારી છે, હવે એક જ ભાવ બાકી છે, દેવલોક, પછી તો ધર્મશ્રી છે. એટલી નિર્મળતા છે, એટલું વિચાર શક્તિ ઘણી છે, ભાવ વિચારના ચારે પડખાના વિચારના ફળ સ્વરૂપે દશા પ્રગટ થઈ છે. કોઈ ઓચિંતી આવી ગઈ છે એવું નથી, એટલે પૂર્વ સંસ્કાર છે તો પણ ઘણી વિચાર દશા બળવાન છે. આત્માનું બેકગ્રાઉન્ડ છે, 15મે વર્ષે એટલા પીઢ વિચાર છે, 24મે વર્ષે સમ્યક દર્શન થયું છે, 10-10 વર્ષની સતત વિચારધારામાંથી ઉત્પન્ન થયેલી દશા છે તત્વની. તો એમ લખે છે કે માથા ઉપર ધડ રહેવું મુશ્કેલ પડે એવી સ્થિતિમાં હાલીએ છીએ, બહુ સંભાળી સંભાળીને ચાલીએ છીએ. ઉદયના પરિણામમાં કેટલો કંટ્રોલ કરતા હશે એના પુરુષાર્થથી એ વિચાર માટે છે. 24મા વર્ષમાં એક પ્રથમ 408 નંબર છે ને, બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે એવો ઉદય છે કે બે ધારે તરવાર ઉપર, આને કુર ચાલીએ તો ધાર માગે, આને કુર ચાલીએ તો પણ ધાર કરી જાય એવી અમારી દશા છે. બીજાને એમ કે બધા સમય દ્રષ્ટિને એવી દશા નથી હોતી, પણ અમને એવી કપરી દશા છે એમ કહી દે. હાલ તો પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, ક્યાંય કરવું કરાવવાનું કોઈ અન્ય ઈચ્છા નથી. પ્રારબ્ધ પ્રમાણે ભલે બધા ઉદય આવી હિસાબ કિતાબ સાફ કરી જાય, તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખનું કારણ પણ એ ભાસીએ છીએ, રાગદ્વેષના કારણ પણ એ ભાસીએ છીએ, લાભ નુકસાનના કારણ પણ એ બીજાને ભાસીએ છીએ. એ ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. લોકોની ભ્રાંતિ છે, કોઈના રાગનું કારણ થઈએ એની ભ્રાંતિ છે, કોઈના દ્વેષનું કારણ થઈએ ભ્રાંતિ છે, લાભનું કારણ થઈએ માને તો ભ્રાંતિ છે, નુકસાનનું કારણ માને તો એમ માનનારની ભ્રાંતિ છે. લોક પ્રસંગની એવી વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, પોતે સાક્ષી થઈ ગયા છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને બીજાને કરતા તરીકે ભાષ્યમાન થવું, તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. અંદરમાં જ્ઞાતા દ્રષ્ટાપણાના ભાવને પુરુષાર્થથી ટકાવો, એ તો તરવારની ધાર જેવો પુરુષાર્થ છે જ, પણ બહારના હૃદયમાં પણ જ્ઞાતા દ્રષ્ટા રહીને બીજાને લાભ અલાભ દ્વેષનું લાભ નુકસાનના કારણ પણ એ ભાષે છે, એ પણ એક વિકટ પરિસ્થિતિ છે. એમ છતાં પણ કોઈને, એટલે કોઈ જ્ઞાની પુરુષને, કોઈ સત્પુરુષને બીજાનું ખેદ દુઃખ અને અલાભનું કારણ ભ્રાંતિગત લોકોને તે સાક્ષી પુરુષ ન ભાસે, તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણ નથી. કોઈને એવો ઉદય ન હોય કે બીજા એને રાગ દ્વેષનો નિમિત્ત બનાવે, તો એને બહુ વિકટપણ નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાનો પ્રસંગ છે. તો 25 એક વર્ષ થઈ ગયું છે, 25માં પણ આસો છે, લગભગ 2 વર્ષ થવા એવા છે. દશા પ્રગટ થયા ને મુંબઈથી લખે છે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાનો પ્રસંગ છે, ઉદય છે, એમાં પણ ઉદાસીનપણું ઠીક આ પુરુષાર્થ છે, એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે, ત્રણેય કાળના જ્ઞાનીઓનું એ આચરણ છે. અમને પણ એવી જ દશા વર્તે છે, તેથી આ બધો ખ્યાલ છે, બધું પરિણમન છે, ઉદાસીનપણાનું પણ પરિણમન છે, આવી વિકટ પરિસ્થિતિ છે એનો પણ ખ્યાલ છે, દશાને ટકાવી રાખવાનો પુરુષાર્થ પણ જોઈએ આમાં એ પણ ખ્યાલ છે. ચારે બાજુની વાત લઈ છે, બહુ તાત્વિક પત્ર છે. ફુગાનીજીને આ પત્ર હું ત્યારે ગ્રહસ્થ દશામાં છે ને, તમે ગુજરાતી વાંચી શકતા હતા બરાબર, ક્યા તત્વ રખા હૈ ઇસમે, કેવું તત્વ ભર્યું છે એક પત્ર ની અંદર, કેવું તત્વ ભર્યું છે. સંદર્ભ લખાય પછી 645 બોલમાં દેહાંત શ્રીમદજીના પત્રો નો અધ્યયન કર્યો. અહીંયા સ્વાનુભૂતિ નો મહિમા કરતા એમ કહે છે કે અનંતકાળમાં ન થયું હોય એવું અને ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન વ્યાપ વ્યાપક ભાવે, ચૈતન્ય તત્વમાં જેને ચૈતન્ય નિજ ચૈતન્ય તત્વનો અનુભવ કર્યો, તે જ અલૌકિક દર્શન છે. લૌકિકમાં ક્યાંય વિષય નથી એવું અલૌકિક દર્શન છે. આટલું કહીને અટકી જવું પડે છે. લોકમાં નજર કરતા ક્યાંય એની ઉપમા એને સમજાવી શકીએ અને કહી શકીએ એવું કાંઈ જોવામાં મળતું નથી. અલૌકિક વાત છે, અલૌકિક દર્શન છે, અલૌકિક ઘટના છે એમ કહીને મૂકી દઈએ છીએ. કોની સાથે બતાવે, કોઈ જગતમાં એની ઉપમાને લાયક કોઈ પદાર્થ નથી, કોઈ ઘટના નથી, કોઈ પરિસ્થિતિ નથી. અનુભવ દર્શન નો થાય. આપણે નથી કહેતા, ભગવાનના દર્શન કર્યા. એ તો નજરથી ચોખ્ખા જોયા, પણ એ પણ હજી સમવ્યવહારિક પ્રત્યક્ષ છે. નજરો નજર જોયું એટલે પ્રત્યક્ષ જોયું, પણ ઇન્દ્રિયનું માધ્યમ હોવાથી, ચક્ષુ ઇન્દ્રિયનું માધ્યમ હોવાથી એને શાસ્ત્રમાં વ્યવહાર પ્રત્યક્ષ, સમવ્યવહારિક પ્રત્યક્ષના ખાતામાં ખતવે છે. અતિન્દ્રિય પ્રત્યક્ષને જ પ્રત્યક્ષપણાનું ખાતું મળે છે. તો અહીંયા પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ છે એટલે એને આત્મદર્શન અથવા આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે. સિદ્ધપદ નો સાક્ષાત્કાર, નિજ સિદ્ધપદ નો સાક્ષાત્કાર, પરમેશ્વર પદ, પોતે જ સાક્ષાત પરમેશ્વર છે. અંદરમાં પરમેશ્વરની મૂર્તિ અંદરમાં બિરાજમાન છે પોતે, પછી એનો સાક્ષાત અનુભવ, પોતાને એ સ્વરૂપે છે એવો અનુભવ, અને એ અપરોક્ષ પ્રત્યક્ષ અનુભવ. શું બાકી એટલે રાજમી કે બાર અંગમાં અનુભૂતિ, બાર અંગનો સાર છે. બાર અંગનો વિસ્તાર તો એક વિકલ્પ છે એની પાસે, આ અનુભૂતિ પાસે બાર અંગનો વિસ્તાર તો એક વિકલ્પ છે. એટલી વિકલ્પની કોઈ કિંમત નથી, બાર અંગના વિસ્તારની કોઈ કિંમત નથી, એક સ્વાનુભૂતિની કિંમત છે. એને અહીંયા અપૂર્વ દર્શન કહ્યું છે. આ પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ છે. ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન, કેવા શબ્દો આવ્યા, પોતાના ચૈતન્ય તત્વમાં જઈને. ક્યાંય દૂરથી જોયા છે ભગવાનને, આગેથી જોયા છે, એમની સુરત હવે વિસરાઈ જશે ને ભૂલાઈ જશે એવી રીતે જોયા છે. પણ ઘણા વખતે જોયું તો અત્યારે કોઈ વાત તમને જોયા છે, પણ અત્યારે ઘણા વખત થયો એટલે ભૂલી ગયા છે. એવી રીતે કોઈ દૂરથી જોયેલા ચીજ, જોયેલી ચીજ નથી. આ અંદરમાં જઈને વ્યાપ્ત વ્યાપક ભાવે પથરીને અભેદ ભાવે પોતે જ છે એવો અનુભવ કર્યો છે. એ અલૌકિક દર્શન છે. કોઈ એ દર્શન કોઈ જગતની અંદર એનું મૂલ્ય કરવા માટે કોઈ ચીજ મળતી નથી, એટલે એને અનુપમ છે એમ પણ કહેવાય છે. કેમ કે ઉપમા મળતી નથી, મૂલ્ય કરી શકાતું નથી, એટલે અમૂલ્યવાદ છે એમ કહેવું પડે છે. સિદ્ધ દશા સુધીની હવે એક બહુ સુંદર વાત કરી છે આ છેલ્લા વચનમાં. સિદ્ધ દશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનું ભૂતિમાં જઈને મળે છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ, આ લોકો બહારમાં જે રિદ્ધિ સિદ્ધિની લબ્ધિમાં મૂર્છાઈ જાય છે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે. પાણી છાંટે ત્યાં પથ્થર સોના થઈ જાય, અથવા પથ્થરના પર્વત હોય સોનાના થઈ જાય, પાણી છાંટીને શિલા પડી હોય તો સોના થઈ જાય. ફૂંક ચોપડે ત્યાં કોઢ જેવો સરખામણી થઈ શકે એવું નથી, એની ઉપમા કોઈ લાગુ કરી શકાય એવું નથી. 247-85 પાને શું કહે છે, સિદ્ધ દશા સુધીની સર્વ લબ્ધિ, અહીંયા લબ્ધિ પ્રગટી, સ્વાનુભવ થયો, લબ્ધિ પ્રગટી. કેટલી લબ્ધિ પ્રગટી, સિદ્ધ દશા પર્યંતની બધી લબ્ધિઓ એમાં સમાણી છે, એમાં આવી ગઈ છે. એમ શૂન્ય દ્રષ્ટિનો બહુ અત્યંત મહિમા કરવામાં આવે છે. એ કોઈ એમને અધરથી વાત નથી. એટલે તો શ્રીમદજી એ લીધું ને 225 માં પરાભક્તિ, પરાભક્તિ કરવી પ્રગટ સત્પુરુષને. પરાભક્તિ એટલે છેવટની હદ સુધીની જેટલી ભક્તિ થઈ શકે તેટલી કરવી, એને પરાભક્તિ કહે. પરા એટલે આખર સુધી. તો એ વાત અહીંયા લીધી છે કે સિદ્ધ દશા સુધીની સર્વ લબ્ધિ એક શુદ્ધાત્માનું ભૂતિમાં જઈને મળે છે. શુદ્ધાત્માનું ભૂતિ પ્રગટ થઈ સિદ્ધ દશા સુધીની પૂરેપૂરી લબ્ધિ, બધી લબ્ધિઓ એમાં આવી ગઈ છે. અત્યારે ભલે પ્રગટ ન હોય, જરૂર નથી, એની અપેક્ષા નથી, પણ બધી લબ્ધિ એને આવીને મળેલી છે. એવો કોઈ આત્મ સાક્ષાત્કારનો મહિમા પણ કોઈ અચિંતી મહિમા છે. જેમ દ્રવ સ્વભાવનો સિદ્ધપદનો મહિમા અચિંત છે, એમ એના સાક્ષાત્કાર નો મહિમા પણ કોઈ અચિંત્ય છે. છસો આઠ માં એનું રજીસ્ટ્રેશન થઈ ગયું, એડવાન્સ બુકિંગ થઈ ગયું. ચાર ગતિના ભાવ ભ્રમણ નો છેદ બોલાયો અને અનંત કાળનું અનંત સમાધિ સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત પરમાનંદની દશા સિક્યોર થઈ ગઈ. સૌ બ્રહ્માંડ ફરે, આમાં કઈ ફેર પડવાનો હવે નથી. ભવ્યતા મોટું માન કેવળ જ્ઞાનમાં એ આવી ગયું. આજે લાઈન બદલાઈ ગઈ, ગાડીનો પાટો ફરી ગયો, હવે એની ગાડી સીધા લઈ મારીને પહોંચશે ત્યાં સુધી રસ્તામાં આવે ક્યાંય અટકવાની. એક થોડો કઈ આ લૌકિક ઉપકાર કરે અને એની લાચારી બંધ થાય એવું કઈક કરી દે તો માણસને જિંદગી ભર એનો ઉપકાર પણ બોલાય. ખરે વખતે એને મદદ કરે છે. આ તો સત્પુરુષ અનંત જન્મ મરણ થી બચે એવી એક એક વાત એવી છે. એને કોઈ રીતે કિંમત આવે એમ, એની જેવી કિંમત છે એવી કિંમત જો એને સમજણમાં પાસે તો પુરુષાર્થ પડે, તો એનો પુરુષાર્થ પડે. અને એટલી કિંમત ભાસે તો અન્ય ભાવને અન્ય ભાવના ફળ સ્વરૂપ જે સંયોગ વિયોગ ઉદયના છે એ બધા તુચ્છ ભાસે. આમાં શું છે? આ બધું તુચ્છ છે, એની કોઈ કિંમત નથી. આત્માને એમાં રોકી લેવા જેવો નથી. સરવારે જે કાંઈ પુરુષાર્થને અપૂર્વ માર્ગમાં લઈ જવો છે, અપૂર્વ દર્શનમાં લઈ જવો છે, એની અંદર ક્યાંય પણ મને ક્ષતિ ન પહોંચે એની સાવધાની એને જો કિંમત ભાસે તો આવી જાય છે.
બરોબર.
સ્વાનુભૂતિ એ કોઈ બુદ્ધિથી પારનો દશા છે, બુદ્ધિથી પારની, વિકલ્પથી પારની દશા છે, વિકલ્પાતીત મનાતીત દશા છે. જ્યાં મન પહોંચતું નથી, મન વિરામ પામે છે એ દશા થાય છે. અને જે આ સ્વાધ્યાય આદિ કરવામાં આવે છે એમાં મન મનની પ્રવૃત્તિ, મન સહિતની જીવના ઉપયોગની પ્રવૃત્તિ રહે છે. મન સહિતની પ્રવૃત્તિ અને મનાતી દશા વચ્ચે તો બહુ મોટું આંતરું છે. મન સહિતની કેટલી પણ પ્રવૃત્તિ કરવામાં આવે, ગમે તેટલી પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો પણ મનાતી દશાનો એમાં કોઈ અંશ નથી આવતો. કેમ કે આખો તબક્કો જુદો છે. ત્યારે એક પ્રશ્ન થવા યોગ્ય છે કે તો પછી રોજ ઉઠીને આ સ્વાધ્યાય જે કરી આવે છે એને એને કાંઈ લાગે વળગે છે કે કાંઈ લાગતું વળગતું નથી, અને આ રોજ ઉઠીને સ્વાધ્યાય કરવાનો, આ એક પ્રશ્ન થવા યોગ્ય છે. લાગતો વળગતો હોય તો એટલું કે મન મનના વિચાર કાળે કઈ મૂલ્યાંકન કરી શકે છો આ વિશે. જો તને યથાર્થ રીતે એની કિંમત આપતા આવડ્યું વિચાર દશામાં, તો એને સત્પુરુષો એ સુવિચારણા કહી છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એવું જે નિજ જ્ઞાન છે, વિકલ્પાતીત દશા છે, એ પ્રગટવાનું કાંઈ અનુસંધાન હોય તો સુવિચારણા છે, કે જેમાં કોઈ આ વિષયને આ વાતને આત્મ સ્વરૂપને આત્મ મૂલ્ય ભાષે તો એનો પુણ્ય પાપમાં જે પુરુષાર્થ મૂર્છાઈ ગયો છે, પુણ્ય પાપના ઉદય ભાવમાં જે એનો પુરુષાર્થ મૂર્છાઈ ગયો છે, મૂંઢાઈ ગયો છે, ફસાઈ ગયો છે, એ પુરુષાર્થનો પર્યાય ત્યાંથી છટકીને છૂટીને કાંઈક એને પોતાને ઓળખવાને પોતાને અનુભવ કરવાની દિશા પકડી શકે એવો અવકાશ થાય, એટલી જગ્યા થાય. નહીં તો પહેલી તો જગ્યા થવી મુશ્કેલ છે. એવો ફસાયેલો છે અનાદિથી, એવો મૂર્છાઈ ગયેલો છે અનાદિથી, કે નીકળવો બહાર મુશ્કેલ છે. એક સ્વાધ્યાય કોઈ કાર્ય થાય છે તો એની આટલી આટલી મર્યાદા છે, બહુ મર્યાદિત આ કાર્ય છે. કેમ કે પહેલી દશા તો એકદમ આ મર્યાદાને ઉલ્લંઘન કરીને, ઓળંગીને, અતિક્રાંત થઈને કોઈ નિર્વિકલ્પ દશાનો વિષય છે. આત્મ સાક્ષાત્કાર તો પોતે નિર્વિકલ્પ દશા છે. વિકલ્પ થી નિર્વિકલ્પતા સદાય તો ના પાડે છે ભગવાન, કે એ તો વિકલ્પ જુદી ચીજ છે, નિર્વિકલ્પ જુદી ચીજ છે, જુદ છે એકબીજા. પણ વિકલ્પ સાથે કોઈ તારું જ્ઞાન કામ કરે છે, તારી મતિ કામ કરે છે, જો કઈ વ્યવસ્થિત થયું હોય તો એની અંદર આનું મૂલ્યાંકન એક મિનિટ આવી જાય તને, તો તને જગતનું મૂલ્ય છૂટી જશે. જગત જગતની વસ્તુઓ, જગતના પ્રસંગો, એનું મૂલ્ય છૂટી જશે. તો તારો જે ફસાયેલો પુરુષાર્થ છે, પુરુષાર્થ તો છે, સંગની પંચેન્દ્રિય છે, એટલે પ્રયોજનનો પુરુષાર્થ નથી, એમ નથી. પ્રયોજનભૂત વિષયનો પર્યાપ્ત પુરુષાર્થ લઈને આવ્યો છે. એ દિશા સાચી પકડશે, એ સ્થાન સાચું પકડશે, તો પછી સરળ છે. સત સરળ છે, સત સુગમ છે, અને સત સર્વત્ર પ્રાપ્ત, સર્વત્ર પ્રાપ્ત થઈ શકે એવું છે. એ બધા ગુણ પછી લાગુ પડે છે. ચિંતવન વખતે મન જનિત છે અને અનુભવ વખતે આત્મજનિત છે, એ જ ઉપયોગ. ચિંતવન કરે છે ત્યારે મન સાથે એનો એનો સંબંધ છે, એ ચાલુ હોવાથી તેને મન જનિત કહીએ, નિમિત્ત અપેક્ષા. એ જેમ કર્મ સાથે જોડાયેલી અવસ્થાને કર્મજનિત કહીએ, કેમ કે કર્મને નિમિત્ત બનાવ્યું માટે અવલંબન લઈને, એ મનનો અવલંબન લઈને નિમિત્ત બનાવ્યું મનને, ત્યારે એ ઉપયોગ મનજનિત કહેવાય છે. અને નિર્વિકલ્પ દશામાં તે મન રહિત છે, આત્મ ઉપયોગ છે, આત્મજનિત છે, સીધો આત્માને સાથે સીધો સંબંધ છે. એને આત્માનો ક્ષણ બનાવે ત્યારે આત્મજને છે વિશે સૂક્ષ્મ. જો ઉપયોગને લક્ષણ બનાવી અને લક્ષણે ઓળખી લે ત્યારે એ ઉપયોગ આત્મજને. સર્વ અધિકાર છે એમાં આચાર્ય મહારાજે એમ કહ્યું છે કે બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો સમગ્ર રાગ છે એને મટાડવા માટે, એનો નાશ કરવા માટે, એનો ત્યાગ કરવા માટે વારંવાર જે સ્વશક્તિ છે એને સ્પર્શે, અંદરમાં એને ફરશે, તો બુદ્ધિપૂર્વકનો પણ મટે અને અબુદ્ધિપૂર્વકનો પણ મટે. બુદ્ધિપૂર્વકના રાગને વ્યાખ્યા કરતા, પોતે ટીકા કરતા એમ કહે છે રાજમલજી કે બુદ્ધિપૂર્વક કહેતા જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તા થતા તે જીવ પોતે પણ જાણે કે મારા પરિણામ આવા થાય છે, આવા રૂપે પરિણમે છે, તથા બીજા અન્ય જીવ પણ અનુમાન કરી જાણે કે આ જીવના આવા પરિણામ છે, બાહ્ય ચેષ્ટા આદિથી મન વચન કાયા આવા પરિણામને બુદ્ધિપૂર્વકના પરિણામ કહે છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ તે જીવની જાણમાં છે, એને જાણમાં છે કે મને આમાં રાગ દ્વેષ મોહ થાય છે, ચારિત્ર મોહ પણ થાય છે, એને મટાડવાનો પ્રયત્ન કરે છે. જો જાણે જ નહીં તો મટાડે કેવી રીતે? પોતાનો દોષ આવો થાય છે એમ ખબર પડે એટલે એને મટાડવાનો અભિપ્રાય છે, એનો પુરુષાર્થ કામ. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ પહેલા જ આવા પરિણામ મટાડે છે, નંબર એક. હવે અબુદ્ધિપૂર્વકની વાત કરે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિયો અને મનના વ્યાપાર વિના જ, આને ધ્યાન દેજો
જરા,
પાંચ ઇન્દ્રિયો અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું સીધું નિમિત્ત પામીને, અવલંબન કોનું છે? અંતરમાં કર્મણ વર્ગ, કર્મણ વર્ગણામાં જે વિપાક આવ્યો એના મોહનીનો સતત વિપાક છે, નિરંતર વિપાક છે. એક સમય પણ મોહનો વિપાક ન હોય એવું ન બને. આઠે કર્મનો વિપાક નિરંતર છે, એક વિગ્રહ ગતિમાં આયુષ કર્મનો વિપાક નથી. બરાબર, એને પૂરું કર્યું છે, દેહ છોડ્યો ત્યારે આયુષ કર્મ પૂરું કર્યું છે, અને ત્યાં નવો જે સ્થાનમાં ઉપજે ત્યારે એને અપર્યાપ્તિ કાળમાં પહેલો આયુષનો પહેલો સમય શરૂ થાય છે, પછી પર્યાપ્તિ કાળ ને પછી સ્થૂળ આવે છે. તો વચ્ચે જે એક સમય, બે સમય કે એક કે બે સમય કોઈને રહે છે કે ત્રણ સમય, બધું બધું એક વધારે કાટખૂણો પકડે તો વિગ્રહ ગતિમાં આઠમો આયુ કર્મનો ઉદય ન હોય. બાકી આઠે કર્મનો ઉદય તમામ સંસારી જીવને નિરંતર હોય છે. અહીંયા મોહ કર્મની વાત લીધી છે કે મોહ કર્મનું સીધું નિમિત્ત પામીને મોહ રાગ સ્વરૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ પોતે સ્વયં જીવદ્રવ અસંખ્યાત પ્રદેશે પરિણમે છે. અસંખ્યાત પ્રદેશે મોહ ભાવનું પરિણામ, એનું અવલંબન સીધું દ્રવ કર્મ, મોહનીના દ્રવ કર્મનું અવલંબન નિમિત્ત. વચ્ચે કોઈ પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનનું નિમિત્ત નહીં, એ પરિણામને, એવા પરિણામને અબુદ્ધિપૂર્વકના પરિણામ કહેવામાં આવે છે. તો આ પરિણામ ઇન્દ્રિય જનિત નથી, હવે આમ લેવું છે, મન જનિત નથી ને ઇન્દ્રિય જનિત નથી, એમ અબુદ્ધિપૂર્વક ના કહેવા છે ને. આવું પરિણમન જીવની જાણના નથી, સમ્યક દ્રષ્ટિને પણ અબુદ્ધિપૂર્વક ના પરિણામ છે એ જણાતા નથી. કેવું જ્ઞાનનો વિષય છે, એટલા સૂક્ષ્મ છે. તેથી જે તે પ્રકારે બુદ્ધિમાં પકડીને એને મટાડી શકાતું નથી, પરંતુ આવા પરિણામને મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા તે સહજે જ મટશે, બીજો કોઈ ઉપાય નથી. અહીંયા વિકારી પરિણામનું દ્રષ્ટાંત છે. રાગાદી જે મૂળના પરિણામ છે એમાં પણ બુદ્ધિપૂર્વકનો રાગ ને અબુદ્ધિપૂર્વકનો રાગ, બુદ્ધિપૂર્વકનો મોહ ને અબુદ્ધિપૂર્વકનો મોહ. બુદ્ધિપૂર્વકના છે એને ઇન્દ્રિયોનું નિમિત્ત ગણીને ઇન્દ્રિય જનિત કહીએ, મન જનિત કહીએ, અને જે મનમાં પકડાતા નથી, ઉપયોગમાં પકડાતા નથી ને સિદ્ધાંત પરબ્રહ્મના અવલંબને થાય, તો હવે જ્ઞાનનો વિચાર કરીએ. આ વિચાર થયો રાગનો, કે એક તો જે જ્ઞાનનો ઉપયોગ પાંચ ઇન્દ્રિયોનું અવલંબન લઈને અથવા મનનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે તેને ઇન્દ્રિય જનિત જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે, અથવા એને ભાવેન્દ્રિય પણ કહે છે શાસ્ત્રની અંદર. ભાવેન્દ્રિય દ્રવ ઇન્દ્રિયના નિમિત્તે, દ્રવ ઇન્દ્રિયના દ્વારા પ્રવર્તું જ્ઞાન તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. તો એક તો જાણે એવું છે, એક તો જ્ઞાને જ્ઞાન એવું છે. હવે એ જ્ઞાનની બીજી પ્રક્રિયા છે કે જે જ્ઞાન ઉભજ્યું એ તો જ્ઞાન ગુણમાંથી ઉભજ્યું. એક પ્રશ્ન અહીંયા કરું છું અમે વિચારવા માટે કે જો જ્ઞાન પોતે સ્વયં પરિણમનશીલ છે, જ્ઞાનની શક્તિ, જ્ઞાન ગુણ સ્વયં પરિણમનશીલ છે અને પરિણમવો એનું શક્તિને સામર્થ્ય છે, એને કોઈ રોકી શકે પણ નહીં, રોકવા ધારે તો પણ રોકી શકાય નહીં, તો મન ઇન્દ્રિયો હોય તો ઉત્પન્ન થાય, નહીંતર ન ઉત્પન્ન થાય એવી વાત ક્યાંથી લાગવી? એટલી જ માત્ર વાત કેમ પકડવી? હવે તમારા પ્રશ્ન જવાબ આવે છે કે જ્ઞાન ગુણ છે એ સ્વયં જ પરિણમે છે. જો એને ઇન્દ્રિયોનું અવલંબન મળે તો પરિણમે, ને નહીંતર એ પરિણમી ન શકે એમ ન બને. તો અહીંથી પકડવું છે લક્ષણ. ક્યાંથી લક્ષણ પકડવું છે? ઉપયોગ લક્ષણ ખરો, પણ ઉપયોગ ક્યાંથી ઉત્પન્ન થયો? કે શક્તિમાંથી ઉત્પન્ન થયો, જ્ઞાન ગુણમાંથી ઉત્પન્ન થયો. ઇન્દ્રિયના નિમિત્તે તો સ્થૂળ ઉપયોગ પ્રવર્તે છે. સામાન્ય શેનું અવલંબન છે? તો વિશેષ મેયાકાર જ્ઞાન છે. સામાન્યને શેનું અવલંબન છે? જે જ્ઞાનમાં આકૃતિ ઉઠે એને તો તમે કહો કે સામે અવલંબન છે, એની આકૃતિ ઉઠી. પણ મનનો વિચાર હોય તો એ પ્રમાણે, એ તો વિશેષ જ્ઞાનનો પર્યાય છે. પણ વિશેષ જ્ઞાન એ સામાન્ય જ્ઞાનની હયાતીને બતાવવા વગર તો વિશેષ જ્ઞાન કહેવાતું નથી. જ્ઞાન વિશેષ એને કહીએ તો જ્ઞાન સામાન્ય વિના તો જ્ઞાન વિશેષ છે નહીં. જ્ઞાન સામાન્યનો વિચાર કેવી કરે? જ્ઞાન સામાન્ય શું છે એનો વિચાર કરવા જેવો વિષય છે. પંદરમી ગાથામાં એક બહુ રહસ્યભૂત આચાર્ય મહારાજે વાત કરી હોય તો એ છે કે સામાન્યનો અનુભવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. એ તો પકડાવવા માટે લીધું છે. ખરેખર તો સામાન્યનો અનુભવ કરતા, આવિર્ભાવ કરતા આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. જીનેન્દ્ર નો જે મોહર છે, રાજની જે મોહર હોય છે ને, આ રાષ્ટ્રપતિ ની મોહર છે, જીનેન્દ્ર ની મોહર ત્યાં લાગી. સામાન્ય નો આવિર્ભાવ થયો, એ સમસ્ત જૈન શાસન છે. જાઓ, અહીંયા અમારું આખું જીન શાસન અહીંયા આવી. એ સામાન્ય જ્ઞાનની જ વાત લીધી છે. ત્યાં વિશેષ જ્ઞાનનો તિરોભાવ, જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ, ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ, ઇન્દ્રિયમાં લુપ્ત થયેલું, જ્ઞેય વિષયોમાં લુપ્ત થયેલા જ્ઞાનનો તિરોભાવ કરીને જે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. ગુરુદેવને સીધો પ્રશ્ન થયો આ વિષયો. સારું થયું છે, બધા પ્રશ્ન નીકળતી પેલા છે કે સાહેબ અહીંયા સામાન્ય ત્રિકાળી લેવું કે પર્યાય લેવી? તો કે શુદ્ધ પર્યાય ની વાત છે અહીંયા. હા, શુદ્ધ પર્યાય ની વાત છે. સામાન્ય નો આવિર્ભાવ કર્યો, કેમ કે વસ્તુને તો તિરોભૂત આવિર્ભૂત પણ લાગુ પડતું નથી. વસ્તુ તો જે ધ્રુવ ત્રિકાળ છે, એ ધ્રુવ કહેતા ને એને કોઈ આવિર્ભૂત તિરોભૂત નું વિશેષણ લાગુ પડતું નથી, પ્રગટ અપ્રગટ નું વિશેષણ લાગુ પડતું નથી. અહીંયા એવી અપેક્ષા લેવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. અહીંયા શુદ્ધ શુદ્ધ પર્યાય વાત છે.
એને મન જનિત કરે,
એમાં શું છે? ચિંતન કરે છે, ત્યાં સુધી મન સાથે ચિંતન ના ચાલે છે. મન સહિત જ્યાં જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવો છે ત્યાં જ્ઞાન લક્ષણથી સ્વભાવને ઓળખવો છે. સ્વભાવ છે એ સામાન્ય સ્વરૂપે છે. સ્વભાવનું એક બીજું નામ સામાન્ય તત્વ છે. ધ્રુવ તત્વ કહો, એકરૂપ તત્વ કહો, સામાન્ય તત્વ કહો, અભેદ તત્વ કહો, બધું પ્રકાર છે. જ્ઞાન સામાન્ય છે, એ જ્ઞાન સ્વભાવ સામાન્ય છે, એ સ્વભાવ અંશ રૂપે પ્રગટ છે. તમામ સંસારી જીવોને જ્ઞાન સામાન્ય છે, એ સ્વભાવ અંશ રૂપે પ્રગટ છે. ત્યાં સ્વભાવ અંશ ખુલ્લો છે, ત્યાંથી ઓળખાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી નથી ઓળખાતું, અલ્પતાથી નથી ઓળખાતું, મતિશ્રુત જ્ઞાનના ભેદથી નથી ઓળખાતું, અરે કેવળ જ્ઞાનના ભેદથી નથી ઓળખાતું. સ્વભાવને ભેદ લાગુ પડતો નથી, સ્વભાવ નિર્ભેદ છે. મતિશ્રુત અવધિ મનોપ્રયોગ કેવળ એવડા જ્ઞાનના ભેદ છે. તમામ જ્ઞાનના ભેદો એક અભેદ સ્વભાવને અભિનંદે છે, એવી એક ગાથા છે. સમય સારો એને અભિનંદે છે, અભિનંદે છે એટલે એને મોઢાગળ કરે છે. એને અભિનંદન આપવું એને મુખ્ય કરવા પડે કે એને બંધ કરીને અભિનંદન અપાય? એ શું કહે છે કે પાંચેય જ્ઞાનની પર્યાયો એક સામાન્ય તત્વને, સામાન્ય જ્ઞાનને, સામાન્ય સ્વભાવને, સ્વભાવને મુખ્ય કરે છે, પ્રસિદ્ધ કરે છે, પ્રગટ કરે છે, દેખાડે છે. તને એ જોવાની દ્રષ્ટિ હોય તો મળે, જોવા મળે એમ છે. જ્ઞાનમાં જ આત્મા, જ્ઞાન તે આત્મા, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર આત્મા, આખો સમયસારનો મંત્ર છે. 415 ગાથા, એની ટીકા અને એના પરિશિષ્ટને એક ગાથામાં નહીં, એક શબ્દમાં જો સમયસાર કહ્યો હોય અમૃતચંદ્ર આચાર્ય દેવે તો જ્ઞાન માત્રમાં કહી દીધું છે. જ્ઞાન માત્ર કહો, નાયક માત્ર કહો, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેવામાં, એ તો પોતે ચર્ચા કરી કે જ્ઞાન માત્ર કહીને અમારે આત્માને ઓળખાવો છે. તો જ્ઞાન માત્રમાં રાગાદિ તો લેવા નથી, ઇન્દ્રિયો તો લેવી નથી, દેહ લેવો નથી, ઉદય લેવો નથી, પણ જ્ઞાન માત્રમાં જ્ઞેયાકાર વિશેષ જ્ઞાન પણ લેવું નથી. જ્ઞેયાકાર વિશેષ જ્ઞાન લઈએ તો એ જ્ઞેય પ્રત્યે આકર્ષિત થશે, જ્ઞેયનો સંબંધ એનો ડિસ્કનેક્ટ ક્યાંથી થશે? અંતરલીન થાય જ્યારે કોઈ પણ પોતાનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ અંતરલીન થાય ત્યારે કોઈ જ્ઞાન સાથે એને સંપર્ક નથી. તો એ સંબંધ એને કેવી રીતે તોડ્યો? બુદ્ધિપૂર્વક વિચાર કરતા કોઈ જ્ઞેયો સાથેનો સંબંધ તોડવો સહેલો નથી. એક તો વસ્તુ સ્થિતિ એવી છે કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, એટલે પરજ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા વિના નહીં રહે, અનિવાર્ય પરિસ્થિતિ તો એક ઊભી છે સ્વપર પ્રકાશકપણાને લીધે. હવે પર પ્રકાશકપણું રહે, પર જ્ઞેયો જ્ઞાનના પ્રતિબિંબ થતા અટકાવી શકાય નહીં, અને જ્ઞેયો સાથેનો સંબંધ તોડી નાખવો એ કેવી રીતે કર્યું હશે? કે સામાન્ય જ્ઞાન જ્યાં પ્રતિબિંબ નથી, સામાન્યમાં વિશેષમાં પ્રતિબિંબ છે, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કર્યો, એમાં તન્મય થયો, ત્યારે સામાન્ય ઉપયોગ પણ વિશેષ પણ છોડીને સામાન્ય સ્વરૂપ થઈ ગયો. જે વિશેષ જ્ઞાતા જ્ઞાન હતો એ તિરોભૂત થઈ ગયો, ત્યાં તિરોભૂત થઈ ગયો, આવિર્ભાવ થયો, એ જ્ઞાનાનુભૂતિ થઈ, તે આત્માનુભૂતિ થઈ, ત્યાં જૈન શાસન ઉભું થયું. ફરી જાય ને જ્ઞાન, દિશા ફરી ગઈ ને, દિશા ફરી ગઈ એટલે સ્વસન્મુખપણું શું, અંતર્મુખપણું શું, આ એક અંતર્મુખની અંતર્મુખી ચિત્તની વિચારણાનો વિષય છે. એટલે જ્ઞાનમાં ભળે છે ત્યારે એક ચમત્કાર બીજો શું થાય છે કે ઉપયોગ વ્યાપ વ્યાપક ભાવે પસરી જાય છે, એટલે કોઈ ઇન્દ્રિય સાથે એનો અવલંબન, જ્ઞેયો સાથે ન રહીએ, ઇન્દ્રિય સાથે ન રહે પછી જ્ઞેયો સાથે રહેવાનો પ્રશ્ન નથી, કેમ કે જ્ઞેયો સાથે તો ઇન્દ્રિયોના માધ્યમથી હતો, પણ ઇન્દ્રિયોનો અવલંબન છૂટી ગયું. ઇન્દ્રિયો દ્વારા જે બહાર પ્રવર્તતું હતું, આંખથી કાનથી આમ બહાર જતો હતો, સમેટાઈ ગયો, સમેટાઈ ગયો અને ઇન્દ્રિયો સાથેનું એની પ્રવૃત્તિ છૂટી ગઈ. જે અસંખ્ય પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશમાં અથવા એક અભેદ અખંડ ચૈતન્ય પિંડમાં, સરસ ચૈતન્ય પિંડમાં વ્યાપે વ્યાપક ભારે પસરી ગયો. તો એને એમ કહ્યું કે આ હવે અતિન્દ્રિય ઉપયોગ છે અને આત્મ સાક્ષાત્કાર કહીએ, એને સિદ્ધપદનો અનુભવ કહીએ, એને જૈન શાસન કરીએ, એને જેટલું મહિમા કહીએ, એને દિવ્ય દર્શન કહ્યું, અલૌકિક દર્શન કહ્યું. આ બોલે સ્વાનુભૂતિની મહિમા નો છે. સામાન્યનો આવિર્ભાવ આપણે શાસ્ત્ર પકડી ના વ્યાખ્યાનમાં ઉપસ્થિત હતો ને એ પ્રશ્ન ચાલ્યો. એટલે સીધી સાંભળેલી વાત છે. અન્ય જ્ઞાકારના સંયોગ સંયોગ રહિતપણાથી ઉપજે, 15 ગાથાની ટીકા છે. અન્ય જ્ઞાકારના સંયોગ રહિતપણાથી ઉપજે સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન, તે સ્વાદમાં આવતું નથી. ક્યારે? કે જ્યારે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરે છે ત્યારે. તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. ક્યાં પ્રશ્ન થયો? કે તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે અલુપ્ત જ્ઞાનીઓને, તો જે લુપાયમાન નથી પર વિષયમાં સુખ બુદ્ધિ એવા જ્ઞાનીઓને, તો તે સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. તો પ્રશ્ન કર્યો સાહેબ, આ સામાન્યનો આવિર્ભાવ એટલે અહીંયા ત્રિકાળી કે પર્યાય? તો અહીંયા શુદ્ધ પર્યાયની વાત છે, કેમ કે આવિર્ભાવ તો પર્યાય નો થાય છે. ત્રિકાળીના આવિર્ભાવ તીરો ભાવ લાગુ પડતો નથી. જેમ લવણની ગાંગડી અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ લવણ જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક ક્ષારપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. રીંગણામાં શાકમાં નાખેલું મીઠું, કે કઢીમાં નાખેલું મીઠું, કે ફરસાણમાં ભજીયામાં નાખેલું મીઠું, ગાંઠિયામાં નાખેલું મીઠું, એમ જુદું જુદું મીઠું નહીં, એકલું મીઠું સામાન્ય ખારું જુઓ, સામાન્ય ખારું સામાન્ય જુઓ, એમ તેમ આત્મા પણ પર સંયોગનો વ્યવચ્છેદ કરીને, આ ડિસ્કનેક્શન છે, પર સંયોગનો વ્યવચ્છેદ કરીને તિરોભૂત કરી નાખ્યો. વ્યવચ્છેદ કર્યો એટલે તિરોભૂત કર્યો, તિરોભૂત કર્યો એટલે વ્યવચ્છેદ કર્યો, કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા. અહીંયા જ્ઞાન શબ્દ પલટી આત્મા કરીને પણ જ્ઞાનનો અનુભવ આવે છે એમ, કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા. કેમ કે અહીંયા પદાર્થ આખો લીધો છે. સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે આત્મામાં પ્રદેશે પ્રદેશે જ્ઞાનનું ઘનિષ્ઠપણું છે. વિજ્ઞાન ઘન આત્મા છે પ્રદેશે પ્રદેશેથી. સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે તે જ્ઞાનપણે આત્મા સ્વાદમાં આવે છે. આત્મા સ્વાદમાં આવે છે, આત્મા અનુભવમાં આવે છે, કે જ્ઞાનપણે આત્મા અનુભવમાં આવે છે? કેવી રીતે જ્ઞાનપણે આત્મા અનુભવમાં આવે છે? કે સામાન્યનો આવિર્ભાવ કરતા જ્ઞાનપણે અનુભવમાં આવે છે. બીજો કોઈ પદ્ધતિ, કાર્ય પદ્ધતિ બીજી નથી. આ વિધિ છે 15મી ગાથા. એ વિધિ માટેની બહુ સ્પષ્ટ ગાથા છે. વિધિનો વિષય તો અનેક જગ્યાએ આચાર્ય મહારાજે લીધો છે, પણ વિધિનો વિષય બહુ ગંભીર છે. જે રીતે કહે છે એ રીતે અનેક જગ્યાએ ત્યાં એની ગંભીરતા પકડાય તો જ સમજાય એમ છે. અહીંયા તો ખુલ્લો કરી મૂકી દીધો છે વિધિના વિષયનો, એકદમ જેને પૃથક્કરણ કરીને, એનાલિસિસ કરીને, જે જ્ઞાનમાંથી પકડાવ્યો છે આત્મજ્ઞાન લક્ષણમાંથી, એમાં ઇન્દ્રિય જ્ઞાન વાળો ઉપયોગ લક્ષમાં લેવાનો નથી, અલ્પજ્ઞતા વાળો ઉપયોગ લેવાનો નથી, મતિ શુદ્ધનો ઉપયોગ લેવાનો નથી, સામાન્ય સામાન્ય માંથી સામાન્ય પકડાશે, સ્વભાવ સમાન છે. સામાન્ય જ્ઞાન માંથી સદ્રશ સામાન્ય સદ્રશ લક્ષણ એના સ્વરૂપે છે. જેવું આત્મ સ્વરૂપ છે એવું જ એનું લક્ષણ છે એટલે ઓળખાય છે. તર્ક વિતર્ક નો સવાલ નથી અહીંયા, પ્રેક્ટિકલ સાઈડ છે કે જેવું છે જેવું પ્રગટ છે એવું બરાબર જ આત્મા છે એમ પકડવું છે. અનુમાન કરવું નથી, તર્ક વિતર્ક કરવો નથી, સીધું જ પકડવું નથી. સામાન્ય પકડાશે જ્ઞાન, સામાન્ય લક્ષણ છે એ જ્ઞાન સામાન્ય છે ઉપયોગમાં, પણ જ્ઞાન સામાન્ય સ્વરૂપે છે. જ્ઞાન વિશેષ રૂપે છે એ તો જ્ઞાકારની આકૃતિ છે, એને પર સાથે સંબંધ છે. ત્યાંથી આત્મા ક્યાંથી ઓળખવાનો હતો? એને ઇન્દ્રિય સાથે સંબંધ છે, આત્માને ઓળખાય નહીં. એવું આત્મા છે પણ નહીં એમ છે. ઘણી જગ્યાએ છે સમયસારમાં, તો કેટલીય જગ્યાએ છે. આ તો પ્રસિદ્ધ ગાથાઓ છે, છઠ્ઠી ગાથા, પંદરમી ગાથા, અગિયારમી ગાથા, 144મી ગાથા, 43, 44 બેમાં વિશે 44માં વધારે સ્પષ્ટ છે. બીજી પણ ઘણી ગાથાઓ છે, બીજા અધિકારોમાં પણ ઘણી ગાથાઓ છે. 69, 69, 70 છે, બધી ઘણી ગાથાઓ છે. કેટલી ગાથાઓ અહીંયા તો એની કિંમત આવે એટલે વિશેષ વાત કરી છે, અને બહુ સુંદર વાત કરી છે કે સિદ્ધ દશા સુધીની સર્વ લબ્ધિ, કેવળ જ્ઞાન પર્યંતની લબ્ધિ, પરમાનંદની લબ્ધિ અને નીચેની બધી લબ્ધિ એમાં આવી ગઈ, હમાઈ ગઈ. 100માં 99 આવી ગયા, 98 આવી ગયા, 97 આવી ગયા, 99 આવી ગયા, બધું આવી ગયું. 1 કરોડ કે એટલે 99,00,999,999 પણ આવી ગયા ત્યારે એને 1 કરોડ કહીએ. એમ અહીંયા એમ કે છે કે એક શુદ્ધાત્માનુભૂતિ થઈ, આત્મ સાક્ષાત્કાર થયો, સિદ્ધ દશા સુધીની બુદ્ધિ લબ્ધિ એમાં આવીને મળે છે, એને મળી ગઈ. આટલું મૂલ્યાંકન છે એનું. જો કોઈ રીતે એની કિંમત આવે તો એનો પુરુષાર્થ જાગ્યા વિના રહે નહીં. પુરુષાર્થ નથી જાગતો એ એમ બતાવે છે કે ઓગ સંજ્ઞા એ હજી કિંમત આવતી નથી. ઓગ સંજ્ઞા એ કિંમત ન આવે, કિંમત આવે તો ઓગ સંજ્ઞા મટે ને પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. પુરુષાર્થ ફસાયેલો છે કોઈને પાપમાં અધિકાર માનીને, એની વિશેષતા આપીને, આત્માથી એને અધિક નક્કી કર્યો છે, આત્માથી અધિક એને મૂલ્ય આપી દીધું છે. પુરુષાર્થ ત્યાં ચોંટેલો ને ચોંટેલો રહીએ છે, ઉખાયો ઉખડતો નથી. એક વાર આ એક વચન એવું છે કે સિદ્ધ દશા સુધીની જો બધી લબ્ધિ એક સ્વાનુભૂતિમાં આવીને મળતી હોય તો શું જોઈએ બીજું? એ ચકલું ડેટકું કરી હતી, તું આવો બુદ્ધિનો ખા. લોકો એમ કે મોટો ખાનખાના છે બુદ્ધિનો, અને મીંડું મુકાઈ જાય તારું, કઈ ચાનક ચડવું જોઈએ. આ બધી લબ્ધિઓ તો એની અંદર સમાઈ ગઈ છે, કોઈ લબ્ધિની કિંમત નથી. એક સ્વાનુભૂતિની જે કિંમત છે એમાં તો સિદ્ધ દશા પ્રગટ થઈ જવાની છે. એ તો પ્રગટ થાય ત્યારે થાય. અત્યારે તો પોતાનો સાક્ષાત સિદ્ધપદનો જ સાક્ષાત્કાર છે સ્વાનુભૂતિમાં, પછી અપેક્ષા કઈ રહી દીધી એને? જેને અભેદ ભાવે પોતાનું સિદ્ધપદ અનુભવ ગોચર વર્તે એને બીજી અપેક્ષા રહી કઈ? એને અપેક્ષા પછી રહેતી કેમ? અપેક્ષા નથી રહેતી કેમ? જગત આખાથી શકે છે કે સાક્ષાત સિદ્ધ પદ એના હથેળીમાં છે. આખું સિદ્ધ પદ જ એની હથેળીમાં એટલે એની અનુભૂતિમાં છે. પછી કોની અપેક્ષા રહે ને કેવી રીતે રહીએ એ પ્રશ્ન રહેતો. બહુ સુંદર મહિમા છે. જય હો પરમ કૃપાલ શ્રી કાંગુરુ ભૂ જય હો જય હો જય હો જય હો.